તારીખ 17/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 70.
અજીવની પણ ક્રમબદ્ધ પર્યાય, આ પરમાણુ અત્યારે લાકડા ના થયા એને કર્મ મારે શું લેવા દેવા, છે દ્રવ્યમાં લાગુ. આ તો સામાન્ય સિદ્ધાંત છે. પદાર્થની જે પર્યાય જે સુધી નિશ્ચિતપણે થવાની તે જ થવાની, એ પહેલાં પણ નિશ્ચિત નહીં થાય, પછી પણ નહીં થાય, નહીં થાય એમ પણ નહીં થાય, નહીં થવાની થાય એમ પણ નહીં થાય. એવી વાત સ્વીકારવામાં નાયક સ્વભાવનું લક્ષ્ય આવશ્યક છે. જે જેમને પોતાના નાયક સ્વભાવનું લક્ષ્ય હોય એને આ વિષય યથાર્થ રીતે જે પર્યાય જ્યારે થવાની ત્યારે થવાની એવી વાત કોને યથાર્થપણે ગ્રહણ થાય, સમજાય, સ્વીકારાય, કે જેને નાયક સ્વભાવનું લક્ષ્ય હોય તેને પોતાના નિજ નાયક સ્વભાવના લક્ષ્યને શરત છે. લક્ષ્ય હોવું એ જરૂરી છે, લક્ષ્ય ન હોય તો આ વિષયની અંદર એકદમ પ્રવેશ કરવો નહીં. ક્રમબદ્ધ પર્યાયના વિષય પહેલું લક્ષ્ય કરવું, સ્વરૂપ નિશ્ચય પછી જ યથાર્થ છે. યથાર્થ તો એમ જ છે, પછી ધારણા કોઈ ગમે તેમ કરે, યથાર્થ તો સ્વરૂપ નિશ્ચય. ઓછી થાય તો યથાર્થ લક્ષ્ય ગ્રહણ નથી માન તો સ્વચ્છંદ પણ થવાનો અવકાશ છે. આજે આ પૂરતા ઘટાડી તો પોતા ઉપર આ ઘટાડી એટલે આજે પોતે કોઈ અનિષ્ટ કાર્ય કરે અથવા પોતે સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ નથી કરતો અત્યારે, અને ક્રમબદ્ધનો વિષય સમજો છે, ક્રમબદ્ધમાં એનો વિષય ત્રણેય કાળની ક્રમબદ્ધ છે, ત્રણેય કાળની પર્યાય છે, દ્રવની ત્રણેય કાળની પર્યાય ક્રમબદ્ધ છે. હા, વર્તમાન મૃત થી પર્યાય ઉપર શું સમાનાંતર, એટલું જ ક્રમબદ્ધ સમજે કોઈ, અને નાયક સ્વભાવમાં ન હોય તો કેવી રીતે સમાધાન કરશે? પુરુષાર્થથી ચાલે, પર્યાય સુધી ચાલે, અને ક્રમબદ્ધ સમજો એટલે પર્યાય તો ક્રમબદ્ધ છે, પસંદનો અંશ પછી થશે. ઘણી વખત પણ એમ કરશે, વિચારશે કોઈ પર્યાય પુરુષાર્થ તો કરવો છે, ક્યાં નથી કરવો? આપણો આશય એવો નથી, આપણો અભિપ્રાય એવો નથી, આપણી ઈચ્છા એવી નથી, આપણી ભાવના એવી નથી પુરુષાર્થ ન કરવો, પણ નથી થતો એ એક હકીકત છે. પુરુષાર્થ ઉપડતો નથી એક હકીકત છે, અને પૂર્વકર્મની અંતરાય ને પોતાના ભાવની અંતરાય છે. વર્તમાનમાં પૂર્વકર્મ તો નિમિત્ત છે, એમાં નિમિત્ત છે, નિમિત્ત ઉપર દોષ ન લેવો. અત્યારે જે પોતાનો ભાવ નથી ઉપડતો એ પોતાનો અંગત દોષ છે, સ્વતંત્ર દોષ છે, હા પોતાનો જ પ્રમાદ છે. પોતાની પ્રમાદ કહેવા કરતા પોતાની ઊંધાઈ છે. પ્રમાદ તો જ્ઞાનીને લાગવું પડે, અજ્ઞાની તો ઊંધાઈ કરે છે, દોષને હળવો ન કરવો. પ્રમાદ ગણીને પણ દોષને હળવો ન કરવો. માણસ નથી કહેતા દુશ્મનને હળવા હળવી નજરે ન જોવો, શું રોગને હળવી નજરે ન જોવો, શું મૂળમાંથી ઉગતો જ એને લાગી દીધો. રોગ હોય કે દુશ્મન હોય, આ રોગ છે, આત્માનો રોગ છે. એ પરમાણુ ક્રમબદ્ધ પ્રિયા, આત્માને નહીં, પરમાણુ આત્માને લેવા દેવા નથી. એની આરે આ એનો ઉદય આવ્યો, પણ ભાવકર્મ બાંધ્યા ત્યારે દુઃખી થયો હતો. જ્યારે ભાવકર્મ બાંધ્યા ત્યારે આકુલતા થઈ હતી. અને અહીંયા કેટલાક કાળ પછી એનો વિપાક આવ્યો કર્મની અંદર, અને નો કર્મની અંદર વિપાક આવ્યો. ક્યાં આવ્યો? આ શરીર આધી નો કર્મ મારો થયો. આત્મા તો નાયક છે, આત્માએ ભિન્ન રહેવું, જુદા રહેવું, સંબંધ ન રાખવો, હા એવો ન્યાય ગ્રહણ કરવો હોય તો કરવો. કે પૂર્વે એવા પાપ કર્યા હતા કે જેનો આ વિપાક છે માટે હવે ન થાય એનું લક્ષ્ય રાખવું, એવો ન્યાય લેવો થોડો ભૂલો હોય. અત્યારે નવો બંધ કરવા માટે છે, એટલું એટલો ન્યાય જીવન કરવો. સચિન થવાના એની શક્યતા કોઈ પણ સિદ્ધાંતમાં છે, નિશ્ચયના કોઈ પણ સિદ્ધાંતને યથાર્થપણે વિચારતા સમજતા સ્વજન સ્વચ્છંદ થવાની શક્યતાઓ છે. સ્વચ્છંદ ન જ થાય એવું નથી, અને એટલા માટે જ્ઞાનીની આજ્ઞાએ જે ખાસ કરીને અધ્યાત્મ શાસ્ત્રો છે, જ્ઞાન યોગના સાનિધ્યમાં જ્ઞાનીના માર્ગદર્શન પૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. એને આત્મલાભ થાય છે, એને પર્યાય નું રાગ નું અને પરદ્રવ નું કર્તૃત્વ મટે છે. તમને શક્યતા જ નથી, યથાર્થપણે ગ્રહણ કરે એવું કોઈ શક્યતા જ નથી. સ્વચ્છંદ કોને થાય છે? કે જે એવું પણ ભૂલી જાય છે કે મેં આ ધર્મના ક્ષેત્રમાં શું કરવા પ્રવેશ કર્યો, એવું પણ જે ભૂલી જાય હું તો અહીંયા મારા દોષ કાઢવા આવ્યો, હું તો નિર્દોષ થવા આવ્યો, હું કંટાળવા આવ્યો. તો દોષ બધાને ખ્યાલ ન રહે એ ક્યારે બને? કે પોતે શું કરવા અહીંયા પ્રવેશ કર્યો. દુનિયામાં તો હજાર જાતના કાર્યક્ષેત્રો છે, અનેક જાતના કાર્યક્ષેત્રો છે, આ પ્રકારના કાર્યક્ષેત્રમાં પોતે શું કરવા આવ્યો? આખી દુનિયા છોડી પોતાના દોષ પાળવા આવ્યો. એવા જીવને સ્વચ્છંદ થવાનું બનતું નથી. એનું ધ્યેય લક્ષ્યમાં હોય તો પણ એને સ્વચ્છંદ ન થાય. ભલે જીવ નાયકનું લક્ષ્ય નથી હોય, પણ વચ્ચે ક્રમબદ્ધનો વિષય આવ્યો છે સામે, નાયકનું લક્ષ્ય નથી છે. અને શાસ્ત્રમાં કે જ્ઞાનીના શ્રી પ્રત્યે ક્રમબદ્ધનો વિષય આવ્યો, તમે ન સમજવો અત્યારે નહીં એમ કેવું. ધ્યેયને સાબુત રાખી મારે નિર્દોષ થવું છે એ ધ્યેયને બરાબર પકડી દઉં. સમજો કોઈ પ્રશ્ન પસંદ નહીં થાય તો એ પસંદ નહીં થાય. પણ જ્યાં જ્યાં એવી ગંભીર વાત હોય અને સ્વચ્છંદ થવાનો એવું પ્રયાસ કરવાનો અવકાશ જ્ઞાનીને કે આચાર્યને શ્રી ગુરુને દેખાય ત્યાં ત્યાં એ લાલબત્તી ખૂટતા જાય છે. ત્યાં એ કહે છે કે અહીંયા આટલું જોખમ છે, ચાલતા ચાલતા જો જરાક આઘા પાછા ચાલી ગયા તો નીચે જશું, આ જગ્યાએ ડેન્જર પોઈન્ટ છે એમ બતાવી દે છે. સમયસારની અગિયારની ગાથા કઈ ગુજરાતનું અસુદો સમાહિત થઈને વ્યવહારો અભૂતો વ્યવહાર સગળો અભૂતાર્થ છે એવું જોરથી પ્રતિપાદન કર્યું. અને વ્યવહારમાં વ્યવહારનો વિષય બધો આવી ગયો, ગુણભેદ અને પર્યાય ભેદ, કેવળ જ્ઞાનની પર્યાય સુધીના શુદ્ધ પર્યાય સુધીના ભેદ આવી ગયા, કે જે શુદ્ધ જ્ઞાનમાં વ્યવહારનો વિષય થાય છે. તો વ્યવહારો અભૂતો તો બારમી ગાથા સિદ્ધિ લીધી કે સાધક જીવને આ વાત ચાલે છે, સાધક જીવની ચર્ચા ચાલે છે, સિદ્ધ જીવની ચર્ચા ચાલતી નથી. અને મિથ્યા દ્રષ્ટિને પણ નિશ્ચય વ્યવહાર બેમાંથી એક પ્રથમનું ઠેકાણું નથી. સાધક જીવને તે કાળે જાણેલો વ્યવહાર પ્રયોગમાન છે, જેની દ્રષ્ટિ સમ્યક થઈ ઉતાર્થને આશ્રિત વ્યર્થમ સીધો સમાયથી પ્રાર્થને આશ્રિત સમાધિથી થયો એની વાત છે બારમા ગાથામાં, કે તે કાળે જાણેલો પ્રયોજનમાં છે. સીધું નહીં, બારમી ગાથા તરત કરવા લીધી કે જ્યાં જ્યાં એવું જોખમ દેખાય છે ત્યાં આચાર્યો શ્રી ગુરુની સ્પષ્ટીકરણ કરે છે. ભગવાન અહીંયા આ વાત કરી છે, પણ આટલી વાત રાખીને કરી છે, મર્યાદિતપણે કરી છે. સર્વથા સગળો અભૂતાર છે એમ તો જોર દેવા માટે કહ્યું નથી, આ મર્યાદા છોડવાની વાત એમાં નહોતી. સાથે સાથે કહે છે એમ જ્ઞાયક સ્વભાવ લક્ષ્યમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. એટલે ક્રમબદ્ધ પર્યાય સમજાણો હોય, ક્રમબદ્ધ પર્યાયનો વિષય સમજાણો હોય અને સ્વચ્છંદ ન થયો હોય તો પણ એને એમ લેવું કે આ વિષય યથાર્થપણે સમજમાં ક્યારે આવે કે જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય હોય ત્યારે. આ વાત પ્રયોગ કરી છે, પરિણમન ની કરી છે, સાક્ષાત પરિણમન કરી છે કે જે જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં ગુણપણે વળગેલો છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વડે હું નાયક માત્ર છું એમ ત્રિકાળે સામાન્ય ઉપર હું પણ એને સ્થાપિત કર્યું છે, એવા જીવને રાગ પરદ્રવ અને પર્યાયના પ્રત્યેનો ઉપેક્ષાભાવ થાય છે, ઉપેક્ષાભાવ થઈ જાય છે. અને એ ઉપેક્ષાભાવ થાય છે ત્યારે સાથે સાથે એને એક સમાધાન જ્ઞાનમાં વર્તે છે, પણ એ જે કાળે જે થવાની તે થવાનું છે. જ જ્યારે એને ફેરફાર કરી શકાતો નથી, જ્યારે એ પર્યાયને બદલી શકાતી નથી, જ્યારે એ પર્યાય પગલેને મટાડી શકાતી નથી, ન થતી હોય એને ઊભી કરી શકાતી નથી, તો હું મારી શક્તિ નહીં થતું હોય એને કરવા માટે, ફેરફાર ન થતો હોય એને ફેરફાર કરવા માટે લગાડીને નકામું મારી શક્તિનો વ્યય જ કરવા માટે. એના કરતા હું જ્ઞાયક છું ત્યાં જ મારા પરિણામને ન લગાવું. પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિથી આકુલતા કરું, એના કરતા શાંત રસનું પિંડ આત્મા છે ત્યાં જઈને ન બેસું, એ થવાની શક્યતા. ત્યારે જ્ઞાની એને એમ કહે છે કે આ પ્રકારે યથાર્થપણે જે સ્વરૂપ લક્ષ્ય સ્વરૂપ આશ્રિત પરિણામ કરવા લાગ્યો એના પર્યાયનો ક્રમ શુદ્ધતાનો નક્કી છે. બીજી વાત કરે છે કે એવા આત્માને એની ભવિષ્યની પર્યાયો શુદ્ધતા ઉત્તરોત્તર શુદ્ધતાને પ્રાપ્ત કરશે, શુદ્ધતા પામતી જશે, એવો એનો પર્યાય ક્રમ છે. એ પણ ક્રમબદ્ધમાં જ જાણેલી વાત છે. અને જે ક્રમબદ્ધને ન સ્વીકારે આ રીતે એને એની પર્યાયનો ક્રમ હજી અશુદ્ધતાનો અને મિથ્યાત્મા છે એમ પણ જ્ઞાની એ પ્રસિદ્ધ બે વાત કરી છે, શુદ્ધતાને અને અશુદ્ધતાના ક્રમને વાત કરી લે કે તારી પર્યાય કયા ક્રમમાં વર્તી રહી છે. બસ આ જાણવાનો વિષય છે, જ્ઞાન કરવાનો વિષય છે, ફેરફાર કરવાનો વિષય નથી. આપોઆપ ઠીક છે જે સ્વચ્છંદ કરે છે નાયકના લક્ષ વિના કોઈ પર્યાયની ક્રમબદ્ધતા, બે ત્રણ બોલ લીધા છે, એટલું પર્યાય ક્રમબદ્ધ પણ બે ત્રણ બોલ લીધા છે, એ ખોટું સમાધાન મેળવે છે. પ્રસંગ નહીં હતો ગુરુદેવની ઉપસ્થિતિમાં સાગરવાળા ભગવાનદાસ શેઠ એમના ગોડાઉનમાં આગ લાગેલી, એટલે એમણે સમાધાન એ વખતે કરેલું કે આ ગોડાઉન આપણા ગોડાઉન જે સળગવાના છે એના કારણે સળગ્યા છે, આકુલતા ન કરવી જોઈએ, એવો કોઈ ક્રમ હશે પર્યાય સળગી ગયા શાંતિ રાખી. પછી સોંદર આવ્યા ત્યારે ગુરુદેવને વાત કરી, કૃપાથી આ ક્રમબદ્ધ પર્યાયની વાત થોડીક સાંભળી હતી, એમાં ગોડાઉનમાં આગ લાગી હતી, તેમણે આમ સમાધાન કર્યું કે આ ક્રમબદ્ધ પર્યાય સળગવાના આપણે એમાં શું કરી શકીએ, પર્યાયની ક્રમબદ્ધતા છે. એમ અમારા ગોડામ ફર્યા ત્યારે અમને થોડી શાંતિ રહી, તો આવી રીતે અમે સમાધાન કર્યું બરાબર છે ગુરુદેવ ના પાડે. એને કશાયની મનતા કરી હતી, આકુલતા ઓછી થઈ એટલે કશાયની મંદતા થઈ હતી, પણ એટલા માટે કશાયની મંદતા કરવાના હેતુથી આ સિદ્ધાંત નથી, આ સિદ્ધાંતનું નિરૂપણ પણ નથી. અહીં તો દ્રવદ્રષ્ટિ કરાવવા અને જ્ઞાયક સ્વભાવનો લક્ષ કરવા માટે આ સિદ્ધાંત આવ્યો છે, માત્ર કશાયની મંદતાના હેતુથી આ વાત નથી. તો ગુરુદેવે શું કહ્યું, એમને કહ્યું કે તમને કશાયની મંદતા થઈ છે માટે બરાબર નથી, આત્મિક દ્રષ્ટિએ સમાધાન કર્યું. તમે એમ કહ્યું કે અમારા ગોડાઉન સળગી ગયા, તો આપણા ગોડાઉનની એવી જ ક્રમબદ્ધ પર્યાય છે, તો ગોડાઉનમાં પોતાપણું રાખ્યું અને પર્યાયને ક્રમબદ્ધતા પછી રાખી, આ ગોડાઉન આપણા હતા જ નહીં, જે થવાનું હતું એ થયું હતું ના ગયું. સર્વથા સર્વદા ભિન્ન છે, એ સ્થાપી દેવા છે. એના બદલે ગોડાઉન તો આપણા અને ક્રમબદ્ધમાં થવાનું. તત્વદૃષ્ટિએ એક એક વાત કેવી રીતે છે એ સત્શાસ્ત્રનું અધ્યયન કરતા સ્વાધ્યાય કરતા તત્વદૃષ્ટિએ એક એક વાત કેવી રીતે છે એમ સમજી લઈએ, ખાલી સમજી લઈએ, બુદ્ધિગોચર કરી લઈએ, ગમે ત્યાં પોતાની રીતે એમ લાભ નથી થવા. સત્શાસ્ત્રના સ્વાધ્યાયનો લાભ એ રીતે નથી થવા. તત્વદૃષ્ટિએ એમાં કેવી રીતે આત્મલાભ છે એ દ્રષ્ટિકોણ સાથે સાથે એને પકડમાં હોવો જોઈએ, સમજમાં હોવો જોઈએ. નહીંતર એ સ્વાધ્યાય સ્વાધ્યાય નથી, એ વૃદ્ધિ છે અથવા એક રાગ છે સ્વાધ્યાયનો, અને એમાં ગડબડ થવાની ઘણી શક્યતા હોય છે. પ્રયત્ન કરે પણ પોતાને માની નહીં, પોતાને માની નહીં. કર્તવ્ય એટલે શું છે કે એને એમ થાય છે કે આ જે પ્રસંગ ઉભો થયો છે એમાં મારા પરિણામની અસ્થિરતા થઈ જાય છે, અસ્થિરતા થઈ જાય છે, એટલે એને વિકલ્પ ઉઠે છે. જે વિકલ્પ ઉઠે છે કે આને આને ઠારી દો કે આને બંધ કરો આગને, એવો જે વિકલ્પ ઉઠે છે એમાં એને નિષેધ આવે છે કે મારે લેવા દેવા નથી, હું ભિન્ન છું, મારી ચીજ નથી, અને મને વળી આ વિકલ્પ કેમ મૂકે છે? ભાઈ એ કાર્ય કરવા નહીં કરવામાં મારી પહોંચ નથી, હું એને સળગતાને બંધ હું નથી કરી શકતો. એક વિકલ્પ ઉઠે છે પોતાની નબળાઈ નહીં છે. પછી થવું એ થાય છે, ન થવું એ નથી થતું, એ પણ રક્ષા કરવા દોડે છે અને રક્ષા કરી શકું છું એમ માને છે. બહુ મોટો ફેર છે, એટલે એને એટલો બધો એ કાર્યની અંદર રસ જન્મે છે, જોર આવી જાય છે, તીવ્રતા આવી જાય છે, તન્મયતા થઈ જાય છે, અને ઘણી આકુલતા થાય છે. જ્ઞાનીને એટલી આકુલતા નથી થતી, ભિન્નપણું પોતાના જ્ઞાનમાં અનુભવાતું હોવાથી એને એટલી આકુલતા નથી થતી. ખાલી કષાય મંદ થાય એથી કંઈક ક્રમબદ્ધ પર્યાયને ગ્રહણ કરી લીધું છે, સમજી લીધું છે એવું નથી. અથવા એકનું સમાધાન કરીને સંતોષ પકડે કે ચાલો આ ક્રમબદ્ધ પર્યાય સમજ્યાતા માટે શાંતિ રહી, નહીતર અશાંતિ વધી જતી, એ પોતાના આત્માને કષાયની મંદતા કરવાના સમયે પણ દર્શનમાંથી વધારે આવૃત કરે છે. કેમ કે એને સંતોષ પૂજ્યો કે ચાલો કષાયની મંદતા તો થઈ, આક્રમક પર્યાય સમજાતા એટલે કશાયની મંદતા તો રહી, તીવ્રતા તો ન થઈ, એ જે સંતોષ પકડ્યો પર્યાયનો એ દર્શનનો ઉપયોગ કર્યો. તીવ્ર તીવ્ર કશાય મંદ થાય, દર્શન તીવ્ર થાય. જેમ કોઈ તપશ્ચર્યા કરે છે અજ્ઞાન ભાવે, કશાય મંદ કરે, ધર્મ બુદ્ધિથી કરે કે આજથી 8 દિવસ સુધી આહાર પાણીનો ત્યાગ, કોઈ આરંભ સમારંભ નહીં. અને એને એમ માને કશાય ઘણું બંધ થાય, એને એમ માને કે મેં તપ કર્યું, મને નિર્જરા થાય છે. જ્ઞાને કહે છે કે એને ગ્રહિત મિથ્યા થાય છે, નિર્જરા નથી થતી, ગ્રહિત મિથ્યા મિથ્યાત્વ તીવ્ર થાય છે. કશાય મંદ થાય, મિથ્યાત્વ તીવ્ર થાય. પ્રયોજન સિદ્ધિ જેના ઉપર છે કે જીવ કશાય મંદ થાય ત્યારે ભૂલે છે, દર્શનનું ત્યાં તીવ્ર થાય છે કે નહીં એનો વિચાર પૂરતા નથી, જાણ પણ નથી મળતો. પકડે તો કેવી રીતે પર્યાયને, જે વિષયથી જે જાણ્યો હોય એને પોતાની ભાવના પકડે તો ક્યાંથી છે?
કસાય મન થવા એ જ દેખાય છે,
બાહ્ય દ્રષ્ટિ છે, સ્થૂળ દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે જીવની એના લીધે. એટલે આવી રીતે ભૂલથાપ ખાય છે, અને ધર્મના ક્ષેત્રમાં ભૂલથાપ ખાવાને કારણે જ એ પોતે મોક્ષ માર્ગમાં આવી નથી શક્યો કે મોક્ષ માર્ગે ચડી નથી શક્યો, એનું કારણ આ છે. અને આમાં શું છે કે બે વાત ભેગી થાય છે એટલે વધારે ચિત્રમાં ઊભી થાય છે, કે પહેલાં આવી સમજણ નહોતી એટલે આવી સમજણથી એને જ્ઞાન માને છે, અને જ્ઞાનનું ફળ શું? કે આકુલતા મટે અને શાંતિ થાય. માટે મને જ્ઞાન પણ થયું અને મને શાંતિ પણ થયું. મારો કશાય પણ ઘટ્યો ઘટ્યો નથી, મંદ થયો છે. પણ એ એમ માને છે કે મને જ્ઞાનને જ્ઞાનનું ફળ બે મળી ગયું છે, આ એને સ્વચ્છનું કારણ થાય છે. નથી જ્ઞાન ત્યાં થયું, નથી જ્ઞાનનું ફળ ત્યાં થયું, ભૂલો ભૂલો છે. જે અંતરતા પણ ટળે છે એના મિથ્યાત્વ ટળે છે, દર્શન ટળે છે એમ છે. અથવા કરતા પણ એનો રસ તૂટે છે તો એ મિથ્યાત્વનો રસ તૂટે છે, દર્શન નો રસ એમ છે. એને કશાય સાથે સંબંધ નથી, દર્શનનો સાથે સંબંધ છે. કેમ કે કરતા પણ તે મિથ્યાત્વ છે અને અકર્તા પણ તે સમ્યક છે. એટલે તો આપણે વચ્ચે વાંચનમાં એક વાત લીધી હતી કે કશાયની મંદતા તે શુભ છે અને કશાયની તીવ્રતા તે પાપ છે, અશુભ છે. એમ કોઈ પાપનું શુભ અશુભ છે એ દ્રષ્ટિએ પરિણામનો વિચાર ન કરવો, પોતાના પરિણામને તપાસવા, પોતાના પરિણામને વિચારવા હોય, પોતાના પરિણામનું અવલોકન કરવું, ત્યારે એ દ્રષ્ટિકોણ ન લેવો. એમાં શુભ કેટલું થયું, અશુભ કેટલું થયું એમ ન લેવું. આરાધક ભાવ અને વિરાધક ભાવે પરિણામ એ દ્રષ્ટિકોણ તપાસવા. આરાધક ભાવ આમાં ઉભો થાય છે, વિરાધક ભાવ ટળે છે એવું કઈ બને છે?
વિરાધક
કશાય માત્ર વિરાધક ભાવ, પણ એમાં દર્શન હોય એ વખતે જે સંતોષ પકડીને જે દર્શન થયો એ મોટો વિરાધક ભાવ છે કશાય કરતા. એટલે જો વિરાધનાનો દ્રષ્ટિકોણ એને સમજમાં હોય તો ઓલાને પકડે, દર્શન ઓને પકડે. એક માણસ દાન દે છે, ક્યાં ક્યાં જીવ છે પ્રાણી વિરાધના બધે છે દર્શન. એટલે જીવ ક્યાં બંધાય છે ખબર નથી, પ્રયોજન સિદ્ધિમાં ધ્યાન એટલું કે જીવ ક્યાં બંધાય છે એની જ એને ખબર નથી. એને એમ કે હું છોટું છું, એ બંધાતો હોય છે, આવો ગોટાળો છે. એને દાન દેવું પણ કેવી રીતે દેવું કે આ ચીજ મારી નથી એવું શ્રી ગુરુએ મને સમજાવ્યું છે. આ પૈસા સંપત્તિ ભલે પૂર્વકર્મના યોગ્ય યોગ્ય મારી ગણાય છે, પણ એ તો પૂર્વકર્મના યોગ્ય ગણાય છે અને મારી ગણાય છે લોકો જાણે છે. હું અંદરમાં એમ જાણું મારે જોઈએ કે આ ચીજ મારી નથી, મારા આત્મામાં એનો પ્રવેશ નથી, એમાં મારા આત્માનો પ્રવેશ નથી. એ ચીજ આ જુદી ચીજ છે. ભૂખેલો નહીં, એમ એને 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 ગ્રહણ કરવો, એ સાંભળેલી વાતને શ્રુતનો અમલ કરવો. શું જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી સાંભળેલી વાતનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો. પડેલું છે પણ એટલે ન ટાળી શકે એવું કઈ થોડું છે, પડેલું છે એટલે ન ટાળી શકે એવું થોડું છે. તો ટાળવાનો પ્રયત્ન શું કરવા ન કરે, એ જ કરે. જ્યારે જ્યારે જે ક્રિયા કરે, દાન નહીં કરે, વૈરાગ્ય નહીં કરે. ગુરુદેવે બહુ સ્પષ્ટતાથી સમજાવ્યું, શ્રીમદજીએ લીધું કે વૈરાગ્ય આદિ સફળ જો સહ આત્મજ્ઞાન આત્મજ્ઞાની હોય એનો વૈરાગ આદિ સફળ છે. આદિમાં બધા લઈ લેવા, દાન પણ બધું લઈ લેવું. હવે એ કોઈ કઈક આત્મજ્ઞાન ન હોય તો શું અમારે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે. એ તો આત્મજ્ઞાનની વાત થઈ, પણ અમને આત્મજ્ઞાન નથી એની જ વાત કરું છું કે અમને આત્મજ્ઞાન નથી ને અમે તો મિથ્યા દ્રષ્ટિ છે. તમારે વૈરાગ ન કરવો, અમારે દાન ન દેવું, અમારે ફલાણું ન કરવું, અમારે વ્રત ન પાળવા. શું કે વૈરાગ આદિ સફળ દોષો આત્મજ્ઞાન. હવે તેમ જ કરીને વાત લીધી, તેમ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. જો આત્મજ્ઞાનની પ્રાપ્તિનું ધ્યેય અને પ્રયત્ન વર્તતો હોય તો પણ એ સફળ છે. વૈરાગ એ સફળ છે, કોને? મુમુક્ષુને પણ સફળ છે અને જ્ઞાનીને પણ સફળ છે. પણ મુમુક્ષુ પ્રયત્નમાં પડ્યો છે, એને પ્રયત્નમાં ન આવે તો કાંઈક લોચો મારી દેશે, કાંઈક ઊંધો કરી દેશે, એને ખબર નહીં હોય. હા, આત્મજ્ઞાન નું હોય તે બધા મિથ્યા દ્રષ્ટિ. અરે અનંત કાળ સાંભળે તો મિથ્યા દ્રષ્ટિ ચાલે છે, પ્રશ્ન ક્યાં વાત કરો. અનંત કાળમાં અનંત વારસાનું છે, બધાનો સરવાળો કરે તો કેટલો થાય કાળ. કાળ પર મારે કોઈ લેવા દેવા નથી. આમાં કાળનો સરવાળો ટોટલ કામમાં આવતો નથી. આમ તો જો વ્રત છે પાંચમા ગુણ સ્થાન ઉતારી, પણ ત્યાં પાંચમા ગુણ સ્થાને ક્રમથી વ્રત આવે છે. કોઈ સીધી ગુણનો છઠ્ઠી પ્રતિમા ન લઈએ. પાંચમા ગુણ સ્થાન પહેલે પહેલી પ્રતિમા આવે, પછી બીજી પ્રતિમા આવે, ત્રીજી. એમ ઉપર ઉપરની પ્રતિમાનું ગ્રહણ, ઉપર ઉપરના વ્રતનું ગ્રહણ, નીચે નીચેના વ્રતના ગ્રહણ પૂર્વક હોય એને પાંચમા ગુણ સ્થાન કહે છે. મિથ્યા દ્રષ્ટિને ગમે તે વ્રત લેવાની છૂટ છે. કેમ કે એને એ સમ્યક વ્રત નથી, એના એ વ્રત કોઈ સમ્યક વ્રત નથી. એને એમ માનવું જોઈએ કે આ મારું સમ્યક વ્રત નથી, પણ હું મારી વૃત્તિને સંયમિત કરવા અને એ વૃત્તિ સંયમિત કરવાની ભાવનાથી જ્યારે મારો રસ જે તે વિષયનો તૂટે કે ઘટે કે મંદ પડે ત્યારે મારે સમ્યકમાં આવવું છે, મારે સ્વરૂપમાં આવવું છે, સ્વરૂપ લક્ષ્ય કરવો છે, અનુભવ કરવો છે, એવી તક હું ગોતું છું. અને એવી તક ગોતવા માટે હું ગમે તે વ્રત ગમે ત્યારે લઉં છું. એને પાંચ પડીમાં ન હોય એને છઠ્ઠી પ્રતિમા લઈ દઈએ. એને બાદ નથી, એનો નિષેધ નથી, પણ એ વ્રત ન કહેવાય. એને સમજવું જોઈએ, ખરેખર વ્રત નથી. આવે તો હું પ્રયોગ કરું છું કે જેમાં મારે અકશાય સ્વભાવે આત્માનું કોઈ ગ્રહણ કરવાનો મને વધારે સુયોગ પ્રાપ્ત થાય, સખી પરિસ્થિતિ મારી અંદરના પરિણામ નહીં રહે, એટલા માટે આ યોગનો પ્રયોગ કરું છું. એટલી વાત મારું. ચાલતો વિષય લઈએ. વિનાયક સ્વભાવ લક્ષણ આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે, ત્યારે ક્રમબદ્ધ પર્યાય બરાબર સમજમાં આવી શકે છે. વિનાયક સ્વભાવના લક્ષ વિના ધારણાનો વિષય થાય તો પણ એમ સમજવું નહીં કે ક્રમબદ્ધ પર્યાય નહીં મળે, ત્યારે એમ ન સમજ. લક્ષ કરવાનો શરત મૂકે છે ગુરુદેવે, એટલે જ્યાં સુધી મને લક્ષ ન થાય ત્યાં સુધી આ વિષય જે રીતે મારે ગ્રહણ કરવો જોઈએ તે રીતે મેં જીવન કર્યો. એટલે ક્રમબદ્ધ પર્યાયના થી સમાધાન થાય તો પણ એ સમજશે કે હજી કઈ મારી સાંગોપાંગ સમજણ છે કઈ માનવા જેવું નથી. લોકો એમ સમજશે કે બરાબર મને જ્ઞાન થયું ને જ્ઞાનનું ફળ પણ આવ્યું, હું તો જાણે ભૂલી ગયો, ભૂલો પડી ગયો, આ રસ્તાથી બીજો રસ્તો પકડી લીધો. જે જીવ પાત્ર થઈને, બીજી વાત કરી, જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે, પાત્રતા અને આત્મહિતને અવિનાભાવી સંબંધ છે. આત્મહિતના લક્ષ્ય સમજે તેને પાત્રતા હોય, પાત્રતા હોય તે આત્મહિતના લક્ષ્ય જ સમજે, આ પાત્રતાનું લક્ષણ છે. તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. અચ્છા કે આત્મા ન સમજાણો હોય, લક્ષ્મણ ન આવ્યો હોય ત્રિકાળિક નાયક સ્વભાવ, તો પછી યથાર્થતા આવે ખરી? હા, તોય આવે યથાર્થતા. આત્મહિતાર્થે, આત્મહિતના લક્ષ્ય પાત્ર થઈને સમજ્યો હોય તો આગળ જતા એ નાયકનું લક્ષ્ય કરશે, તો એને એની સમજણ યથાર્થ છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયા પહેલા યથાર્થ વિચારણા હોવી જોઈએ, યથાર્થતા ઉપર વજન છે. આ એક મહત્વનો વિષય છે. યથાર્થતા રહેવી જોઈએ, યથાર્થતા આવવી જોઈએ. એ યથાર્થતા ક્યારે આવે એનો એક કાંટો છે, ધ્રુવ કાંટો, કે આત્મહિતના લક્ષ્ય એને સમજણ કરે છે અથવા સમજણ કરતી વખતે આત્મહિતનું લક્ષ્ય રહ્યું છે, આ એનો કાંટો છે. તો યથાર્થતા રહેશે અને જો એ વાત છૂટી ગઈ હશે ગમે એ સમજો બધું હોય યથાર્થ છે, ગમે તેટલું સમજો, ગમે તે સમજો, બધું હોય યથાર્થ. અને આ જ યથાર્થતા, સમજણની આ જ યથાર્થતા આગળ વધીને સમ્યક જ્ઞાન રૂપે એના ફળમાં પરિણમે છે. દરેક જ્ઞાન સમ્યક ન થયું હોય પણ સમજણની યથાર્થતા હોય તો એ જ્ઞાન સમ્યક થવાનો અવસર છે, સમજણની અયથાર્થતા હોય તો જ્ઞાન ગાઈ જશે. જ્ઞાન અવિરૂપમાં કાંઈ ખબર નહીં પડે ક્યાં અવિરૂપ થાય છે. શ્રીમતીએ તો બહુ સંકેત કર્યા છે કે જ્યાં પ્રગટે શું વિચારણા, જ્ઞાન પ્રગટે જ્ઞાન, વિજ્ઞાન એટલે આત્મજ્ઞાન. કોને આત્મજ્ઞાન પ્રગટે, કોને સમ્યજ્ઞાન પ્રગટે? કે જ્યાં પ્રગટે શું વિચારણા, જ્યાં પ્રગટે વિજ્ઞાન, જે જ્ઞાને ક્ષયભો થઈ પામે પરિણામ, એ જ્ઞાન એવું હશે બહુ ક્ષય જીવન પર વિચારી દઉં છે. નિર્વાણ પદનું જોયું તો શું વિચારણામાં લીધું, એક પદની અંદર નિર્માણ થઈ તે સુવિધા સુધીની વાત આંધી લીધી આખી શ્રેણી. અરે બારનો સાર કહી દીધો, વિશેષતા છે એના એક વચનમાં અનંત આગમ કરેલા, વિશેષતા વારંવાર વિચાર આવે છે કે કેમ નમી પડાય છે, કેમ જ્ઞાનીઓને નમી પડાય છે, એના એક જ વચનમાં આવી પાછું રહી ગયું છે. જેનો ઉદાર એ વચન મળે છે એનો પાર થઈ જાય છે, એટલે નમી પડવા. આત્મવિચારણામાં મુખ્ય એનું કેન્દ્ર સ્થાન આત્મજીવન લક્ષ્ય છે, ધ્યાન રૂપો લક્ષ્ય તો એને છોડ્યા વિના આત્મજીવન જે પ્રયોજન, પ્રયોજનની જેને તીક્ષ્ણ દ્રષ્ટિ છે, પ્રયોજનના આત્મના લાભ અને અલાભના વિષયમાં જેની સૂક્ષ્મ દ્રષ્ટિ છે, એ જીવને શું વિચારવાનું છે. અને તમામ વાતો એ રીતે વિચારે છે, શાસ્ત્રની હોય, ઉદયની હોય, બધી વાતને એક જ લક્ષ્ય વિચારે છે કે મારું હિત કેમ થાય, મારું હિત કેમ થાય. એટલે તો વાત નથી, આપણે વાત એમાંથી જાણે છે કે પરિણામને કશાયની મંદતા તીવ્રતાથી એ દ્રષ્ટિકોણથી નહીં વિચારતા, નહીં ત્રાસતા, આરાધના અને વિરાધના દ્રષ્ટિકોણથી તપાસતા. એટલે કે આત્માનું હિત થાય કે આત્માનું અહિત થાય, એ દ્રષ્ટિકોણથી એને તપાસતા. આ સ્વાધ્યાય કરવાની યથાર્થ પદ્ધતિ આ છે, નરો માણસ પણ આ પ્રકારે કરે એ પામી જાય છે, બાકીનો બધા નિષ્ફળ જાય છે. એવી વાત છે, જે જીવ વાત થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. અહીંયા ક્રમબદ્ધ વિષય ચાલે છે, ક્રમબદ્ધનો વિષય એને યથાર્થ સમજાશે એ સ્વચ્છંદમાં નહીં જાય, એ સ્વચ્છંદી નહીં થાય. કેમ કે આત્માના હિતનો લક્ષ્ય છે, માટે એને સ્વચ્છંદ નહીં થાય. નિર્દોષ થવું, દોષ ટાળવા એ વાત એને લક્ષ્યમાં છે, સ્વચ્છંદીને એ વાત ભૂલી જાય છે. પોતાને નિર્દોષ થવું છે એ વાત જ્યારે ભૂલે છે ત્યારે જ સ્વચ્છંદ થાય છે, નહીં તો સ્વચ્છંદ થાય. કોઈ પણ વાત ક્યાં બાદ રાખે છે, સામાજિકની, વેપારની, ધંધાની, કુટુંબની, પરિવારની, સમાજની, ગમે તે વાત હોય, મારો હિત ક્યાં છે, મારો હિત ક્યાં છે, મને કોઈ બીજો નહીં છોડાવે, કુટુંબ વાળાને છોડાવવા આવે, સમાજ વાળાને છોડાવવા આવે, કોઈ નહીં છોડાવે. એક જ વાત છે બધે, ક્યાંય નાયકનું લક્ષ્ય થાય એનું કોઈ વાત જુદી છે, એ તો ફરી દિવસ નહીં તો આત્મહિતની સાવધાની લક્ષ્ય થાય એ તો મોટી ગડબડ છે. અને એ લક્ષ્ય ન રહે તો મુમુક્ષુતા જ નથી, નામ માત્ર મુમુક્ષુ છે જાણવું, નામ પાડ્યું કે લક્ષ્મી જાણવું ભલે ભીત માત્ર એના જ. સુતેલા સિંહના મોઢામાં શિયાળ પ્રવેશ કરતો નથી, તો કોના પરિણામ લેવા છે, સિંહના કે શિયાળના કે ત્રીજો જોનારના, કોના પરિણામ પ્રશ્ન છે. એટલે એને જાગીને શિયાળ સ્વીકાર કરવો જોઈએ તો એને મળે, એમ કેવું છે ને પ્રશ્ન. એટલે સિંહના પરિણામની વાત કરવી છે ને, મળે મળે. હમણાં એક પ્રસંગ બન્યો છે, અમદાવાદની અંદર એક મોટી હોસ્પિટલ છે ને, પેલે ભુવાની તમને તો ખબર ને, 5 લાખ કરોડની હોસ્પિટલનો 3 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાના છે, એવું 32 હોસ્પિટલ કરવાના છે. જે માણસ અમેરિકામાં છે, ગુજરાતી છે, અમરેલીના અરવિંદભાઈ કરીને 63 વર્ષના અબજોપતિ માણસ છે, બહુ સામાન્ય પરિસ્થિતિમાં અહીંથી ગયેલા, ત્યાં અબજોપતિ થઈ ગયા. પછી એકનો એક જવાન છોકરો 24 વર્ષનો મોટર એક્સિડન્ટમાં ત્યાં ગુજરી ગયો, અને વિરાલ એમ કે બસ આ સંપત્તિમાં કાંઈ નહીં ભાઈ, ન્યાલભાઈ ત્યાં ગયા હતા વાત થઈ ગઈ. એટલે એને વિચાર કર્યો કે મારે ભારતની અંદર મારી સંપત્તિને દાન દઈ દેવું છે, એટલે 3 કરોડની 32 હોસ્પિટલ કરવા માંગે છે, 32 કરોડની 96 કરોડ રૂપિયાનું દાન, 96 લાખની. એને પછી સંપત્તિ તો બાકી રહી જાય ને, એ બધી તો કાંઈ દાન ન દે, એને કઈ છોકરો રહ્યો નહીં, છોકરો તો રહ્યો ગયો. તો અહીંયા એક કઝિન છે પેલા શૈલેષભાઈ, ડૉક્ટર છે શૈલેષભાઈ કરીને છે, રેડક્રોસ ભાવનગરમાં છે. એનો 8 વર્ષનો છોકરો છે જે સાયકલ ફેરવે છે, એને દત્તક લઈ લીધો. આ સુતેલા શેરના મોઢામાં શિયાળ આવી ગયો, એ બધું તો થઈ ગયો છોકરો. અત્યારે શું પુરુષાર્થ કર્યો એને? બને છે કે નહીં પેલા સવાલી છે, પછી કોને બને કે તારે બને કેમ બને એનો પછી વિચાર કરીએ. પેલા તો બને છે કે નહીં એટલું તો સ્વીકાર, પછી બીજું બીજા પ્રશ્નની ચર્ચા કરી ને કરશું ગમે ત્યારે.
બીજા દિવસ હોય ત્યારે ક્રમબદ્ધ કરતી આવે, બીજા કોઈની વાત હોય ત્યારે મને ક્રમબદ્ધ નો એ કરત યાદ રહે છે. મારી વાત હોય ત્યારે સલાહ આપી હોય તો યાદ કરે.
જેને નાયકની શ્રદ્ધા નથી, જેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, જેને સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં જેને વૈરાગ નથી અને કશાયની મંદતા નથી. લોકો સ્વચ્છંદ ધર્મની વાત કરે છે ને, તો સ્વચ્છંદમાં તો આટલો અવગુણ હોય એ સ્વચ્છંદ કરે. જેને સ્વચ્છંદ થાય છે આ બધા અવગુણ છે. અંદરનું સાંભળીને જે સ્વચ્છંદે ચડે છે, એને નાયકની શ્રદ્ધા નથી, એને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીક નથી, અંદરમાં વૈરાગ નથી કે કાંઈ નથી, ત્યારે એને સ્વચ્છંદ થાય છે. કોકણે નથી થતો, આવા તો એક સેકન્ડે હજારો દાખલા બને છે. હજારો બાળકો શ્રીમંતને ત્યાં જન્મે છે અને હજારો બાળકો ગરીબ માણસ ત્યાં જન્મે છે. જન્મનાર બાળકનો પુરુષાર્થ બતાવો. ઉત્તર પૂછે આવું તો કોકને થાય ને, કોકને ન થતું, એક એક સેકન્ડે હજારો મનુષ્યનો પરિસ્થિતિ. એક સેકન્ડે જે બાળકો જન્મે છે, જે જન્મ એને હું પુરુષાર્થ કર્યો એની સંપત્તિ માટે, એના બાપની સંપત્તિ કાંઈ, એને તો વાત સાંભળે એવું છે. પણ શ્રદ્ધા રહેવી, શ્રદ્ધાનું બળ રહેવું, સમજણ રહેવી, સમજણનું બળ રહેવું, એ બધી વાત છે. પુરુષાર્થ માગે છે એના માટે પુરુષાર્થ જોઈએ, ક્રમબદ્ધના ટકવા માટે પુરુષાર્થ. ઉડાડનારી જીભ નથી, પુરુષાર્થથી પ્રાપ્ત થનારી આવે છે. આ પ્રશ્ન તો ગુરુગુરુએ એના સામે લીધો છે આ વાત તો, કે જે સ્વચ્છંદમાં સ્વચ્છંદનું ક્રમબદ્ધના નામે પુરુષાર્થને છોડીને જે સ્વચ્છંદનું પોષણ કરે છે એવા જીવને વિનાયકની શ્રદ્ધા નથી, એવા જીવને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, એવા જીવને સર્વજ્ઞની પ્રતીત નથી, એવા જીવને અંતરમાં વૈરાગ્ય નથી, એવા જીવને કશાયની મંદતા પણ હજી થઈ નથી. કેમ કે સ્વચ્છંદમાં કેવું કશાય થશે? એવો જીવ તો નાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નિર્ણયનો પુરુષાર્થ નહીં, નાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને નાયકના તો દેવની કરશે નહીં, એટલે સ્વાધ્યાય જેટલા પણ છે એ નાયક નિર્ણયનો પુરુષાર્થ છોડીને અથવા નિર્ણયની કાર્ય પદ્ધતિ છોડી દઈને માત્ર સ્વચ્છંદનો પુરુષાર્થ કરે છે એને સ્વચ્છંદ. પછી ક્રમબદ્ધના નામે સ્વચ્છંદ કરે, દેવગુરુ શાસ્ત્રના નામે કરે, ગમે તે વાત પકડીને, ગમે તે છળ પકડીને, ગમે તે બાને એ સ્વચ્છંદ કરે, એવું સ્વચ્છંદ છે. એમાંથી તે એકલા ક્રમબદ્ધથી સ્વચ્છંદ થાય છે. સ્વચ્છંદ તો જીવ કોઈ પણ બાને કરે, ધર્મનું કોઈ પણ એક માર્ગ મુખ્ય કરીને બાકી સ્વચ્છંદ કરીએ એ બની શકે છે. એટલે 100 વર્ષથી પહેલા એ વાત હતી કે તું તારા નાયક નિર્ણય કરતો. આ નિર્ણય કરવા નો તારો જે પ્રયાસ છે એ પ્રયાસના કારણે જે તું શું વિચારના તારી થશે એ તને સમ્ય જ્ઞાનમાં પહોંચાડશે. એનું ફળ સમ્ય જ્ઞાન આપશે, બીજું કઈ નહીં. અને જો તારો નાયક સ્વભાવના નિર્ણયને માટે કોઈ પ્રયાસ નહીં હોય તો ગમે તે ધર્મને વાત સમજીને કેટલો ક્યારે ક્યાં પસંદ કરે છે તને પોતાને એની ખબર નહીં હોય. આપણે ક્રમબદ્ધ પર્યાયનો વિસ્તારથી સ્પષ્ટીકરણ અને અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ આ જે છે આત્મધર્મ એમાં કેટલા પડખાથી 118 મંત્રી એટલે વિષય ઉપર ગુરુદેવના આ 6 નંબરનો પ્રવચન પહેલા જે 200 જેટલા પડખા એક ક્રમબદ્ધ વિષય ઉપર ગુરુદેવે સ્પષ્ટ કર્યા છે. આત્મધર્મ છે, આત્મધર્મ 133 મારો પ્રવેશ નહીં પણ આ વિષય સામે આવ્યો ત્યારે થોડો અભ્યાસ કરવાનો વિષય છે. જૂના બધા આત્મધર્મ પછી ભાઈ કાપડવાળા છે એના ઘરેથી મેળવી લીધા, એના ઘરે બધા પડેલા આડાવાળા ભેગા કરી વાંચ્યા હતા. બરાબર છે, તે બી આત્મધર્મની છૂટક નકલના 4 આના હતા, વાર્ષિક લવાજમના 3 રૂપિયા હતા.
ગુરુદેવ પોતે આપતું પ્રવચન વાંચ્યું છે, ગુરુદેવે પોતે વાંચ્યા પછી આત્મધર્મ વાંચ્યું
છે. તે સંપાદક તરીકે રામજીભાઈ નામ હતા. 200 પડખા આ સ્પષ્ટીકરણ છે. 200 પૂરા 200 છે, 200 નો 8 છે પૂરો, 200 પડખા થયા એક ક્રમબદ્ધ પર્યાયના વિષય ઉપર સ્પષ્ટીકરણ.
8 દિવસ પ્રવચન, બીજા 5 દિવસ
પછી આત્મા જ્ઞાયક છે. ક્રમબદ્ધ પર્યાયનો વિશેષ વિસ્તારથી સ્પષ્ટીકરણ ભાગ બીજો. નાયક સમ્મુખ લઈ જનારા ક્રમબદ્ધ પર્યાયના પ્રવચનોની અદભુત અમૃત ધારા 1 સપ્તાહ સુધી વર્ષ તે અમે ગયા અંતમાં આપી ગયા છે. ત્યાર પછી મુમુક્ષુઓના વિશેષ સદભાગ્ય બીજી વાર આસો સુધી 7 થી 11 સુધી એવી જ અમૃત ધારા 5 દિવસ સુધી ફરીને વર્ષે નિત્ય નમિતતાને ધારણ કરતી એ અમૃત ધારા અહીંયા આપવામાં આવી છે. આ હેડિંગ કર્યું છે આ પ્રવચન, હેડિંગ
કાંઈ છે.
વિક્રમ સંવંત અને વીર સંવંત વચ્ચે 14 વર્ષ. બીજી વખતે નંબર આવ્યા છે એક એક પોઈન્ટ ના 101 પડખા, ઓલામાં 200 પડખામાં 101 પડખા. અમત થતી હોય પણ સેંકડો પડખેથી ક્રમબદ્ધનો વિષય કર્યો છે. એક વિષય હાથમાં લીધો બહુ જ છણાવટ કરે છે ત્યારે પણ. એને પણ સ્વચ્છંદ થવા ઘણા આમાં વિરોધ ઉઠો કરો, એવું વિરોધ થતો દિગંબર સંપ્રદાય કે આ કાન આ ક્રમબદ્ધ પર્યાયના આ પ્રચાર થશે તો લોકો સ્વચ્છંદમાં પુરુષાર્થ છોડીને સ્વચ્છંદમાં લાગી જશે, આ તો ગાંધી સ્વામી ઝેરના ઇન્જેક્શન આપે છે એવા આકરા શબ્દો હાથે આવ્યા. એટલે ગુરુદેવ અંદરથી ઉખર્યા છે, ચારે બાજુથી વિષયને સમજ એ ક્રમબદ્ધ પર્યાય દર્શન. અને સંખ્યાબંધ શાસ્ત્ર આધારો આપ્યા છે, આ વિશે મારા આત્મામાંથી આવ્યા છે અને શાસ્ત્રોમાં આ વિશે આટલી જગ્યાએ કર્યો છે. સ્વામી કાર્તિકનો
ભગવાન